તારીખ 6/12/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 36
ભાવ તો નથી જ રાગ તો નથી જ પણ ધ્યાનાવલી હોવાનું હું શુદ્ધને એમ કહેતો નથી પરમાત્મ તત્વ ને વિશે કેવું છે પરમાત્મ તત્વ નિજ આત્મ તત્વ તો પોતાનું પરમ તત્વ કલ્યાણમય છે અને તે સદાય કલ્યાણમય છે નિરંતર એટલે સદાય કલ્યાણમય છે કલ્યાણ કરવું એવું જેમાં બાકી નથી પોતે કલ્યાણ સ્વરૂપ છે શિવ સ્વરૂપ શિવકાર નમ ત્રિયો વિષમારિકે પરોક્ષ
છઢાણ
મે સાર વિકરાગ વિજ્ઞાન શિવ સ્વરૂપ શિવકાર શિવ એટલે કલ્યાણ થાય છે શિવ નો અર્થ થાય છે કલ્યાણ આ લોકો ત્રણ દિવસ થાય છે એમાં એક શિવ નું નામ આપ્યું છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ને શિવ કે છે અને એને કાર્ય લીધું છે સંસારનો પ્રલય કરવો નાશ કરવો નામ છે શિવ અને કાર્ય છે સંહાર કરવાનો પ્રલય કરવાનું ક્યાંય મેં ખાતું ખાતો નથી અહીંયા કહે છે કે આત્મા પરમ કલ્યાણમય છે પરમ શિવ સ્વરૂપ છે સદાય આત્મા કલ્યાણની મૂર્તિ છે એવા પરમ તત્વને વિશે પરમાત્મ તત્વને વિશે દેહ મન વાણી અને એ સંબંધિત ઉદય ભાવ તો નથી જ દેહ મન વાણી નથી તેનો ઉદય નથી પણ રાગ તો નથી જ પણ ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધ નહીં કહેતો નથી ધ્યાનાવલી શુકલ ધ્યાનમાં ઉત્પન્ન થાય છે આવલી એટલે શું શુદ્ધોપયોગને જે ધર્મ ધ્યાન કહેવાય છે એ શુદ્ધોપયોગ તો ચોથે પાંચમે ગુણસ્થાને ઉત્પન્ન થાય છે પછી સાતમે ગુણસ્થાને ઉત્પન્ન થાય છે તો પણ એ ક્ષણિક એકાગ્રતા થઈને પાછો બુદ્ધિપૂર્વકનો વિકલ્પ રાગ ઉત્પન્ન થાય છે સમૂહ રૂપે ધ્યાનની આવલી એટલે સમૂહ રૂપે ઉપયોગ નથી રહેતો જ્યારે શુક્ર ધ્યાનમાં એક ધારો ધ્યાનનો શુદ્ધોપયોગની સમૂહ ઉભો થાય છે એવું જે શુકલ ધ્યાનની શ્રેણી રૂપ નિર્મળ ધ્યાનની શ્રેણી રૂપ જે પરિણામનો પ્રવાહ છે એ પણ પરમાત્મ તત્વને વિશે નથી નામ લીધું છે પરમાત્મ તત્વ તો એથી પણ પર છે એમ કેવું છે જે આત્મ તત્વ છે પરમ શુદ્ધ એ તો એનાથી પર છે આવા શુક્લ ધ્યાનની શ્રેણીના ધ્યાનના પ્રકારથી પરિણામથી પણ એ પર છે એને એની અપેક્ષા લાગુ પડતી નથી એનાથી અપેક્ષિત નથી એનાથી નિરપેક્ષ છે એમ પણ છે એમ શુદ્ધ નહીં કહેતો નથી કથનનો શુદ્ધ નહીં કહેતો નથી ને જ્ઞાનનો શુદ્ધ નહીં જાણતો નથી શુદ્ધ નહીં તો બે છે એ કથન અપેક્ષા એ શુદ્ધ નહીં અને એ જ્ઞાનનો પર્યાય તે શુદ્ધ નહીં જે શુદ્ધ નહીં શુદ્ધાત્માને અવલંબે છે શુદ્ધાત્માને વિષય કરે છે તે શુદ્ધ નહીં અને એ શુદ્ધ નહીં એમ જાણે છે કે શુદ્ધાત્મ તત્વમાં એક સમયનું પરિણામ નથી ચાહે એક સમયનું પરિણામ શુક્લ ધ્યાનની શ્રેણી રૂપ હોય તો પણ એ ધ્યાનની આવલી પરમ તત્વમાં નથી, સ્થિર તત્વમાં નથી, નિરંતર કલ્યાણમય એવા આત્મામાં એ નથી. પરમ તત્વને આવું વિશેષણ લગાડીને વાત કરે છે કે એ તો નિરંતર કલ્યાણમય છે, અનાદિ અનંત કલ્યાણમય છે. એમાં તો ધ્યાન થાય ને કલ્યાણ થાય એ પ્રશ્ન પણ એમાં નથી. પર્યાય થી આવું દ્રશ્ય જુદું દેખાય છે. આત્મા એ પરમ તત્વ, એ પરમ તત્વ શુદ્ધ નહીંમાં કેવું દેખાય છે કે નિરંતર કલ્યાણમય દેખાય, કલ્યાણમય દેખાય છે. અને એમાં ધ્યાનનો સમૂહ, ધ્યાનની પર્યાયોનો સમૂહ પણ એમાં નથી એમ એ શુદ્ધ નહીંમાં જોવાય છે. તે દ્વારા શુદ્ધ નહીં થી એમ કહેવાય છે. પછી એનું કથન આવે છે, એમાં જે વાચ્યું હતું એ વાચક રૂપે કથનમાં આવે છે. ધ્યાનની આવલીઓ પણ ધ્યાનાવલીઓ ધ્યાનાવલીમાં છે, ધ્યેયમાં નથી. નિરંતર કલ્યાણમય એવા ધ્યેયમાં નથી, અને ધ્યેય છે એને ધ્યાનાવલીની કોઈ અપેક્ષા નથી. એક ઉપાદેય તરીકે જણાય છે, એક જ્ઞાન, એક માત્ર જ્ઞેય તરીકે જણાય છે. જે પરમતત્વ છે એ તો ઉપાદેય થાય છે, પરમતત્વ છે એ અવલંબનના વિષયભૂત થાય છે. જ્યારે ધ્યાન છે એ જણાય છે, ધ્યાન છે એ અનુભવ ગોચર થાય છે, તો પણ તેનું અવલંબન રહેતું નથી કે અવલંબન થતું નથી. ધ્યાનમાં ધ્યેયનું અવલંબન છે, પણ ધ્યાનમાં ખુદ ધ્યાનનું અવલંબન નથી, એમ કેવું છે. તો જેનું અવલંબન લે છે એમાં ધ્યાનાવલી નથી, ધ્યાન જેનું અવલંબન લે છે એમાં ધ્યાનાવલી નથી, એમ કેવું છે. એક સમયની પર્યાય થી નિરપેક્ષ તત્વ જેને જ્ઞાનમાં આવતું નથી એને એનું ધ્યાન પણ કેવી રીતે થાય? જે એને સમજાય નહીં, જે એને જણાય નહીં, એનું એને ધ્યાન થાય
બને
એ પ્રશ્ન રહેતો નથી. હા, વિકલ્પ થી તો કઈ વસ્તુ જણાતું નથી, વિકલ્પ જ્ઞાન થી જણાય છે. જે કઈ જાણવાનું થાય છે એ તો જ્ઞાન કાર્ય કરે છે. વિકલ્પ છે એ તો વિચારની સ્થિતિમાં જ્ઞાન સાથે રાગ રહ્યો છે એ બંનેના મિશ્રિત ભાવને વિચાર કહેવામાં આવે છે. જ્ઞાન અને રાગ બંનેના મિશ્ર પરિણામને આપણે વિચાર કહીએ છીએ. પણ એમાં બે ગુણના પર્યાય મુખ્ય છે, એ ચારિત્ર ગુણનો રાગ પણ છે અને એ જ્ઞાન ગુણનો, જ્ઞાનનો ઉપયોગ પણ છે. જે જાણવાનું કાર્ય કરે છે એ જ્ઞાનનો ઉપયોગ કરે છે. વિકલ્પ રાગ છે એ તો અંધ છે, એ વિકલ્પ અમસ્તો બી જાણતો નથી. જ્યારે જ્ઞાનની સાથે ઉત્પન્ન થયેલો સહચર રૂપે હોય છે, સાથે એ ચરે છે, પરિણમે છે, ત્યારે પણ વિકલ્પ તો જાણતો જ નથી. ભેદ જ્ઞાનનો આ વિષય છે કે રાગમાં કાંઈ જણાતું નથી ને જ્ઞાનમાં જણાય છે. અને જ્ઞાનમાં શું જણાય છે કે જ્ઞાનમાં હું જ્ઞાન સ્વરૂપ છું એમ જણાય છે. એટલે જ્ઞાનમાં અસ્તિત્વ જણાય છે પોતાનું, જ્ઞાન અસ્તિત્વ જણાય છે. એને જ્ઞાન ગ્રહણ થયું એમ કહેવામાં આવે છે, જ્ઞાનનું ગ્રહણ થયું એમ કહેવામાં આવે છે. એને જ્ઞાનાભ્યાસ કહેવામાં આવે છે, એને જ્ઞાયકનો અભ્યાસ કહેવામાં આવે છે. આ ભેદજ્ઞાનનો વિષય છે. કારણ કે ભેદજ્ઞાનની વાત સાથે સાથે આવતી છે. એમાં એમ જણાય છે કે આ જ્ઞાનથી જે રાગ જે ચૈતન્ય સ્વભાવ સાથે અણમળતો છે, રાજમલ જીવો શબ્દ મળતો નથી પણ અણમળતો છે, એ જળ સ્વભાવ સાથે મળતો ભાવ છે અને ચૈતન્ય સ્વભાવ સાથે અણમળતો ભાવ છે. તેથી જ્ઞાન જાણે છે ને રાગ છે જળ જેમ જાણતું નથી એમ રાગ નામ વિકલ્પનો ભાવ પણ કઈ જાણતો નથી. એટલે જ્ઞાન જ જાણે છે. સ્વવિકલ્પ દશામાં જ્ઞાન જાણે છે, નિર્વિકલ્પ દશામાં જ્ઞાન જ જાણે છે. કેમ કે એનું જાણવું એવું એનું કાર્ય છે. શું કહેવું છે આમ કહીને બહુમાનથી ગુરુદેવ કહે છે કે આહા પરમાત્મ તત્વ તો સદાય શુદ્ધ જ છે, વળી ધ્યાનથી એને શુદ્ધ કરવું છે એ પ્રશ્ન એમાં નથી. જેમાં મોક્ષ પ્રગટ કરવો એવી કલ્પના કરવી તે નિરંતર કલ્યાણમય એવા પરમાત્મ તત્વને વિશે એક નવી ભ્રાંતિ છે. કલંક છે, ભ્રાંતિ છે. એને એ પરમાત્મ તત્વ જોયું જ નથી. જો કોઈ એમ વિચારે કે પરમાત્મ તત્વને વિશે મોક્ષ કરવો છે એટલે મારા મૂળ સ્વરૂપમાં પણ મોક્ષ કરવો છે, એમ જો કોઈ પોતાના સ્વરૂપને કલ્પિત ભાવે કલ્પનામાં લે છે, વસ્તુ તો છે જ નહીં એવી, એને એક ભ્રાંતિયુક્ત કલ્પના થઈ છે. વસ્તુતા એ પરમાત્મ તત્વ તો સદાય શુદ્ધ જ છે. એ હે નહીં, સાંખ્યમત નથી આવતો. એમ કહીને એમ કેવું છે એવી સદાય શુદ્ધતા જે છે આત્મતત્વની એ અદભુત અને આશ્ચર્યકારી છે. એમ લેવું છે કે ઓહો જુઓ તો ખરા, પરમાત્મ તત્વ તો સદાય શુદ્ધ છે. આવું જે અંતરમાં અંતરંગ જે તત્વ છે, જે આત્માનું અંદરનું અંગ છે, અંતરંગ છે, એ તત્વ સદાય શુદ્ધ છે એ મહાન આશ્ચર્યકારી વિષય છે. એમાં ક્યાં શુદ્ધતા કરવી છે? પર્યાયમાં અનાદિથી વર્તમાન સુધીના અનંતકાળનો આવડો મોટો સંસાર રહ્યો કે જેમાં ચાર ગતિના પરિણામ થવાના અનેક પ્રકાર ભજ્યા, જીવ અનંતકાળ નિગોદમાં રહ્યો. કેમ કે ટ્રસ્ટની સ્થિતિ બહુ ઓછી છે, ઉત્કૃષ્ટ 2000 સાગર છે. એટલે જીવ પ્રત્યેક પરિભ્રમણ કરવા વાળો જીવ અનંત અનંતકાળ નિગોદમાં રહ્યો. આટલું ભયંકર તાંડવ તોફાન પર્યાયમાં થયું હોવા છતાં પરમાત્મ તત્વ તો સદાય શુદ્ધ જ છે. બહુ મોટો વિષય છે કે જેને એ અનંતકાળના પરિણામની મલિનતા સ્પર્શી શકી નહીં અને તેથી ધ્યાનાવલી પણ એમાં નથી. જો ધ્યાનાવલી એમાં હોય તો શુદ્ધતા, પર્યાયની શુદ્ધતા એને સ્પર્શે તો પર્યાયની અશુદ્ધતા પણ એને સ્પર્શ્યા વિના રહે નહીં. આ સ્થિતિ ઊભી થાય. તેથી તેનાથી તે અસ્પર્શ સ્વભાવી છે, પરિણામથી તે સ્પર્શાતું નથી. પરિણામથી કેમ કે પરિણામથી તે દૂર છે, એ તો વિષય છે. પરિણામથી તે દૂર છે, નાશવંત એવા પરિણામથી અવિનાશી તત્વ દૂર છે. એમ લેવું છે, નાશવંત છે ને, ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા નાશવંત એવા પરિણામથી અંદરનું અવિનાશી તત્વ છે એ દૂર છે. ઓળખાવે છે પરમાત્મ તત્વની સમજણ આપીને, સમજ આપીને ઓળખાવે છે કે અંદરમાં પોતાનું જ આવું સ્વરૂપ છે એમ ઓળખાય છે, એમ સમજાય છે, એમ નિશ્ચિત થાય છે. જેમાં એ નિશ્ચિત થાય, જેમાં એ સમજાય, જેમાં ઓળખાય, એ પરિણામની પરંપરા સમ્યક પ્રકારે બદલાઈને પૂર્ણ સિદ્ધિમાં પરિણામ પામે એ એની વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. કાંઈ કરવું ફરવું એમાં નથી. હા, પરમાત્મ તત્વ તો સદાય શુદ્ધ જ છે. પર્યાયમાં ભલે ધ્યાનની જમાવટ જામી છે, શુક્લ ધ્યાનની શ્રેણીમાં કોઈ આત્મા ચડે છે ત્યારે અત્યંત અત્યંત એકાગ્રતા થાય છે. જાણે અંદરનો આખો ચૈતન્ય દરિયો ઉછળે છે, અંદરથી ચૈતન્યનો દરિયો ઉછળે છે અને ચૈતન્ય દેવ એમાં એ પરિણામની જમાવટમાં રમે છે અને આનંદની પરિણતિ જામી છે. આનંદ વિભોર આત્મા થયો છે. આનંદની પરિણતિ ખાલી ક્ષણિક થઈ છે નહીં પણ જામી છે એવી પર્યાય પણ પરમાત્મ તત્વમાં હોવાનું શુદ્ધ નહીં કહેતો નથી. છતાં પરમાત્મ તત્વ છે એ નિરાળું રહે છે. એ પરમાત્મ તત્વમાં આવી ધ્યાનની અને આનંદની જમાવટ થયેલી પરિણતિ એમાં નથી એમ શુદ્ધ નહીં કહે છે. એટલે કે એ પર્યાયો અને એ જમાવટ પરમાત્મ તત્વમાં છે એમ શુદ્ધ નહીં કહેતો નથી. એટલે ના પાડે, કહેતો નથી, એનો ના કહે શકે એમ નથી. એમાં પર્યાયના ઉત્પાદના ભાવોમાં તે તત્વ આવતું નથી. એની માનતાને લઈને એ પોતાની માનતામાં જ રહે છે. એટલી એવી એની માનતા છે. માણસ કહે છે ને, ભાઈ અમે તકરારમાં નહીં પડીએ, અમે દૂર રહેશું, એમ કહે છે કે નહીં? એમ કહે છે કે પર્યાયના શુદ્ધિ અશુદ્ધિના ભંગ ભેદમાં એ પરમાત્મ તત્વ કદી પણ આવતું નથી. અશુદ્ધિમાં આવતું નથી પણ શુદ્ધિમાં આવતું નથી. જો શું શુદ્ધિમાં આવતું નથી તો અશુદ્ધિમાં આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એમ લેવું છું. આમ વસ્તુ સ્થિતિ છે. આમ ખરેખર વસ્તુ સ્થિતિ છે. સુવાનીજી એક દ્રષ્ટાંત કીધો છે ઉપમા રૂપે, કે જેમ કોઈ મેળુની પ્રદક્ષિણા ફેરા કરે, ઘણી પ્રદક્ષિણા ફરે, કોઈ એક ફરે, એક વખત એની ફરતો પરિક્રમા કરે, કે કોઈ ઘણી વાર ફર્યા જ કરે, તો તેથી મેળુને શું કઈક મેળુને લાભ થાય કે ન થાય? ઘણી પ્રદક્ષિણા ફરે એટલે કે કોઈ ફરો કે નહીં ફરો, મેરુ મેરુની સ્થાનમાં છે. એમાં પરમાત્મ તત્વ મેળું છે. પર્યાય ફરતી ફરે છે. પર્યાય ઉલજીને બીજાને ફરતી ફરવા જાય કે પર્યાય પાછી ફરીને એ મેળુંને ફરે, એને અપેક્ષિત તત્વ નથી. એને બંને સમાન છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે બંધ મોક્ષ તે સમાન છે. શું કેમ છે? ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો ક્યાંથી કાઢી છે? જીવિત કે મરણે ન્યૂનાધિકતા શરીરના સંયોગ વિયોગમાં તો હિનાથી પણ અમને દેખાતો નથી, પણ ભવ મોક્ષ પણ શુદ્ધ અર્થે સંભાવ, જો અમારો શુદ્ધ સંભાવ છે, થોડો પણ આ મોક્ષ ઠીક છે ને ભવ અઠીક છે અમારે નથી એ વાત, અવસ્થામાં નિગોડપણું હો કે અવસ્થામાં શુદ્ધપણું હો, તેથી મને કોઈ લાભ નુકસાન નથી. આમ દીધું છે એ પણ શું કે છે, એ કે છે કે પરમાત્મ તત્વને વિશે નથી, મને એટલે પરમાત્મ તત્વને, મને એટલે એનો અર્થ જ પરમાત્મ તત્વને, એ આ લાભ નુકસાન નો પ્રશ્ન નથી. આવું અસ્તિત્વ ખ્યાલમાં આવે છે, જેને અસ્તિત્વ ખ્યાલમાં આવે છે એને આવું અસ્તિત્વ ખ્યાલમાં આવે છે, એનું નામ અસ્તિત્વ પકડાણું, એનું નામ અસ્તિત્વ સમજાયું એમ કહેવામાં આવે છે. ત્યારે એમ કહ્યું ને કે દિગંબરના આચાર્યો એમ કહે છે કે મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે, પરમાત્મ તત્વને વિશે મોક્ષ થતો નથી પણ પરમાત્મ તત્વને વિશે બંધનો જ અભાવ છે તેથી મોક્ષ સ્વરૂપ છે એમ સમજાય છે. ખરેખર તો બંધ મોક્ષ થી પાર છે, બંધ મોક્ષ ને લાગુ કરતો નથી. મને એટલે ત્રિકાળી સ્વતત્વમાં પોતાપણું છે ને પોતાપણું જેને સ્વીકાર્યું એને એમ કે છે આ હું છું, આ મને આમ નથી ને મને આમ છે, એ ત્યાં બેસી જાય છે, પોતાના અસ્તિત્વમાં બેસી જાય છે. એમાં ન બેસે જીવ તો જગતના ઉદગોળોના આવાગમનમાં એને આ મને આવ્યું ને આ મારું ગયું એ થયા વિના રહે નહીં. શું
બરોબર,
જો અહીંયા અસ્તિત્વ છે ત્યાં ન સ્થપાય તો જગતના પૂતગળોનું આવાગમન થાય ત્યારે એમાં મને લાભ થયો અને મને નુકસાન થયું એમ આવ્યા વિના રહીએ નહીં, કેમ કે અસ્તિત્વ પરમાં જાય છે.
બરોબર,
જાય છે એટલે કલ્પના થાય છે, કલ્પાય છે એને, આ દેહ ગયો તે હું ગયો અને દેહ રહ્યો તો હું રહ્યો એમ થયા વિના રહીએ નહીં. એને પૈસા સોનું મળ્યું તો મને ધન મળ્યું ને ગયું તો મારું ગયું એમ થયા વિના રહીએ નહીં. આ એક જ એનો ઉપાય છે કે વાસ્તવિકપણે જ્યાં ત્રિકાળ અસ્તિત્વ સ્વભાવ છે, જ્યાં ત્રિકાળ અસ્તિત્વ સ્વભાવને લઈને ત્રિકાળ હોવાપણું છે ત્યાં પોતાનું હોવાપણું વેદાય નહીં, અનુભવથી વેદાય નહીં, તો એને અસ્તિત્વનું વેદન રાગમાં શરીરમાં અને સંયોગમાં આ વેદાયા વિના રહે નહીં, કેમ કે અસ્તિત્વ તો ક્યાંય ને ક્યાંય વેદ છે જ, ખાલી રહેવાનો નથી, કારણ એ જ્યાં અસ્તિત્વ છે ત્યાં વેદે માનશે, વેદશે એટલે અનુભવ કરશે કે અરે હું નિર્ધન થઈ ગયો, મારું સર્વસ્વ ચાલી ગયું, આ શરીર જવાનો પ્રસંગ આવ્યો તો અરે હું મરી જઈશ, એટલે હું મારો નાશ થઈ જશે એમ એને એવો મિથ્યા પણ અનુભવ થશે, નાશવત મૃત્યુવત મરણવત અનુભવ થશે કે ખરેખર હું મરું છું. નિકાળી તત્વ આપદા વિનાનું નિરાપદ તત્વ છે એમ એ સમ્યક પરિણામમાં પણ પછી ઉપદ્રવ નથી, કોઈ આપદા નથી, કોઈ આપત્તિ આવતી નથી, કેમ કે એ પરિણામ છે આવા નિરુપદ્રવ તત્વની સાથે જડાયેલું રહે છે કે હું અવ્યાબાદ સ્વરૂપ છું ને મારામાં તો કાંઈ થતું નથી ને, મારામાં કાંઈ થતું નથી એની ખાતરી રહે છે, એની પ્રતીતિ કહો કે ખાતરી કહો. જેને એમ ખ્યાલ આવ્યો કે આટલું મોટું વાવાઝોડાનું તોફાન થયું પણ મારું ઘર સહી સલામત છે, આ મારા ઘરમાં હું બેઠો છું ને કાંઈ એમાંથી કાંકરી ખરી નથી, એને શું ઉપદ્રવ પરિણામમાં દુઃખનો ઉપદ્રવ એને થવાનો પ્રશ્ન રહેતો એમ અખંડ તત્વમાં અવ્યાબાધ તત્વમાં બાધા નથી, ખંડિત પણ નથી, એવો એને સતત નિરંતરનો સ્વસ્વરૂપનો અનુભવ રહે છે, એને પછી દુઃખનો ઉપદ્રવ થતો નથી, કોઈ આપત્તિ નથી પરિણામ. એનો અભ્યાસ એ તો એવું છે કે જો એ ઓળખાય એની વાસ્તવિક સ્વાભાવિક પરિસ્થિતિ શું છે, કૃત્રિમતા નથી થઈ શકતી. કે જો આવું મારું સ્વરૂપ છે નિજ તત્વ ઓળખાય તો એ નજરાય છે, ખસતું નથી. અદભુત થી અદભુત સ્વરૂપ હોવાથી એના સામર્થ્યનો એટલો જબરજસ્ત ભાવ છે, શક્તિરૂપ ભાવ એટલો છે કે પછી પોતાની મહાનતામાંથી એનો ભાવ ખસી શકતો નથી. હું આવો છું એમ એના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના અંશો છે, ખસી શકતા નથી. એ વારંવાર સતતપણે એ ભાવ રહે છે, એને એનો અભ્યાસ રહે છે એમ કહેવામાં આવે છે. એટલે તો કાલે દાખલા એ કરું કે આ બધું કાર્ય થાય છે એમાં હું પણ આનો સહેજ અભ્યાસ થાય, શું ચાલે છે, આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, આ વિચાર મેં કર્યું, આ કામ મેં કર્યું, ચાલે છે. વિરાજી બેન છે, પ્રશ્ન પૂછો તો એનો આ બધો જવાબ હતો. હું પણ તો ચાલે છે, હું પણ આનો અભ્યાસ એને પોતાના જ્ઞાયક તત્વમાં સતત ચાલવો જોઈએ. ક્યારેક એમ વિચાર કરે, ક્યારેક એમ વિચાર નહીં અવલોકન કરવાનો પ્રયત્ન કરે એમ નહીં, ક્યારેક કરે એમ નહીં, બહુ વિચાર આવ્યો ને ક્ષણ વાર પ્રયત્ન કરી લીધો ને પછી બીજા કામમાં પડી ગયા એમ નહીં, એનો સતત અભ્યાસ ચાલવો જોઈએ. જેમ સહજપણે સતત અભ્યાસ આમાં ચાલે છે એ ક્યારે ચાલે કે એને ઓળખાણ થાય ત્યારે. જે કિંમતી ચીજ ઓળખાય એની સાવધાની ને જાળવણી આવ્યા વિના રહે નહીં. ખબર પડે કે આ બહુ કિંમતી ચીજ છે, કરોડોનો હીરો છે, તો એને કોઈ રેઢો મૂકે એમ બનતું નથી. મૂકી દઉં ને બારીમાં ભલે પીડ્યો હવે, જેમ ચટણી વાટવાનો પાણો પીડ્યો રહે બારીમાં, કોકનો હાથ પહોંચી શકે, બધાની સહજ આવે છે, એમ પરિણામમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષની મલિનતામાં હું ભળું નહીં એની સાવધાની આવે છે. હું પણ હું ભળું નહીં, મલિનતામાં શુદ્ધ તત્વને ભેળવવાની અસાવધાની થતી નથી, અને શુદ્ધપણે છું ને શુદ્ધપણે રહું એવી સાવધાની, અંતરંગ સાવધાની આવે છે, એને એનો પ્રયાસ કહેવામાં આવે છે. એ સહજ જ ઉત્પન્ન થાય. જો શુદ્ધ પરમ પવિત્ર નિરંતર કલ્યાણમાં એવું જે આત્મ પરમાત્મ તત્વ છે એ ઓળખાય ને જણાય, તો અકલ્યાણમય ભાવોમાં ઉપદ્રવિત ભાવોમાં થી બચવાની સાવધાની આવ્યા વિના રહેની. એ કુદરતી પરિસ્થિતિ છે. સ્વાધ્યાયનો હેતુ જ છે. સ્વાધ્યાયના બાહ્ય ક્રિયાના અંતરંગમાં આ એક એનું અંદરનું રહસ્ય, વ્યવહારમાં છુપાયેલો આ પરમાર્થ છે. વ્યવહાર છે ને, સ્વાધ્યાય આદિના પરિણામ કે વ્યવહાર છે ને, એમાં પરમાર્થ એ છુપાયો છે કે એ પરમાગમોમાં અને સત્પુરુષોના વચનોમાં આવું મહાન અસ્તિત્વ કઈ દેખાડ્યું છે એને ઓળખો. એને ઓળખવા માટે એને બાહ્ય ક્રિયામાંથી છૂટીને અંતરંગમાં આવવું પડે છે. ત્યારે એને બાહ્ય ક્રિયાનો વ્યવહાર નિમિત્ત તરીકે વ્યવહાર ગણાયો, નહીતર એને વ્યવહાર લાગુ પડતો નથી, બાય ક્રિયા કરીને નિષેધ કરવામાં આવે છે. કળશ છે કે નિરંતર કલ્યાણમય એવા પરમાત્મ તત્વને વિશે રાગ તો નથી જ, પણ કેવું કહ્યું છે, નિયમ સારનો એક કળશ છે એમાંની વાત છે કે નિરંતર કલ્યાણમય એવા પરમાત્મ તત્વને વિશે રાગ તો નથી જ, પણ ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધ નહીં કહેતો. જે ધ્યાન એ પરમાત્મ તત્વમાં એકાગ્ર થાય છે એનાથી રહિત પરમાત્મ તત્વ છે અને નિરંતર કલ્યાણમય છે એમ જોવામાં આવે છે. ત્યારે તો એ કહ્યું સુગાનીજીની શૈલી એ રીતે બહુ કુદરતી ઊંચી કક્ષાની આવી છે કે પર્યાય મેરા ધ્યાન કરો તો કરો, મુજે અપેક્ષા નહીં.
બરોબર,
પર્યાય મારું ધ્યાન કરે તો કરે, ને કરવું હોય તો ભલે કરે,
ભલે અપેક્ષા,
મને એની અપેક્ષા
રહે.
ક્યાં બેસી બેસીને વાત કરે છે, જો શૈલી આ બધી આવે છે કે પર્યાય તે હું એ વેદન આખો ફરી જાય છે, પર્યાય તે હું એ અનુભવ આખો બદલાઈ જાય છે, અને પરમાત્મ તત્વ તે હું એમ સ્થાપીને એ વાત આવે છે. કોઈ એમ કહે કે મારે મારા આત્મામાં એકાગ્રતા કરવી છે, એમાં પર્યાયમાં હું પણ સ્થાપીને કરવી છે, નહીં થાય. મારે મારા આત્મામાં એકાગ્રતા કરવી છે એટલે મારે કરવી છે, મારામાં કરવી છે, એને હું પણ પર્યાયમાં રાખ્યું છે. ત્યારે એ ખુલાસો કરતા ચર્ચામાં તો અમારે એ વાત ઠીક ઠીક ચર્ચાતી કે આત્મામાં એકાગ્ર થવાની, આત્માની શ્રદ્ધા કરવાની, આત્માનું જ્ઞાન કરવાનું, આત્મામાં એકાગ્ર થવાનું, આત્માનો પુરુષાર્થ કરવાનું, એ બધું પણ જ્યાં સુધી પર્યાયમાં ઊભા રહીને વિચારવામાં આવે છે ત્યાં સુધી એને પર્યાયાશ્રિત પણ છૂટતું નથી અને શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ને પુરુષાર્થ પ્રગટતા
નથી.
એટલે એ કહ્યું કે પર્યાયમાં ધ્યાનની જમાવટ જામી છે, પર્યાયમાં આનંદની પરિણતિ જામી છે, આનંદ આનંદ આનંદનો દરિયા ઉછળે છે, જ્ઞાનના ને આનંદના દરિયા ઉછળતા હોય તો પણ એવી પર્યાય પણ પરમાત્મ તત્વમાં હોવાનું શુદ્ધ નહીં કહેતો નથી, કથનનો શુદ્ધ નહીં કહેતો નથી, ને જ્ઞાનનો શુદ્ધ નહીં જાણતો નથી. તો જાણે એવું જ કહે ને, જાણવા ને કથન ને મેળ છે ત્યારે તો એને નય એવું નામ આપવામાં આવ્યું છે. નય તો જ્ઞાન નો પર્યાય છે, પણ વચન નય ને નય એવું નામ એટલા માટે આપ્યું કે જેવું જ્ઞાન છે તેવું એનું એ શબ્દ કથન કરે છે, તેથી એને પણ નય કહેવામાં આવે છે. નય એક સમયમાં એક હોય, ઉપયોગ પડે, ઉપયોગ પણ એક હોય, પણ પ્રમાણમાં બંનેનો સમાવેશ છે. કેમ કે નય પ્રમાણ વિના હોતો નથી. શું છે અહીંયા, નય કદી પ્રમાણ વિના હોતો નથી, પ્રમાણ જ્ઞાન હોય અથવા પ્રમાણ જ્ઞાન પ્રત્યે એને નય જ્ઞાન ની પ્રગટતા હોય છે, નહીતર નય જ્ઞાન તેને હોતું નથી. એટલે ઉપયોગ વ્યવહાર નહીં નો હોય કે ઉપયોગ નિશ્ચય નહીં નો હોય, પ્રમાણ જ્ઞાન હોય જ છે. આમ રાખીને વિચારો તો પછી ક્યાંય ભૂલ નથી. પ્રમાણ જ્ઞાન એટલે દ્રવ્ય પર્યાય નું યુગપદ જ્ઞાન, લબ્ધરૂપ હોય છે, એ લબ્ધરૂપ હોય છે, પ્રમાણ લબ્ધરૂપ હોય છે, ઉપયોગ નયાત્મક થાય છે, પ્રમાણ લબ્ધરૂપ છે, સર્વકારણ ઉપયોગમાં નહીં પડે છે. નિશ્ચય ઉપયોગ, વ્યવહાર નહીં ઉપયોગ, પ્રમાણે ઉપયોગરૂપ થાય. જ્યારે શુદ્ધો ઉપયોગ છે ત્યારે એને ઉપચારથી નહીં કહીએ છીએ. ખરેખર તો અધ્યાત્મનું એ પ્રમાણ છે, કેમ કે ત્યારે દ્રવ્ય પર્યાયનું યુગપદ જ્ઞાન ઉપયોગાત્મક છે. દ્રવ્ય પર્યાયનું ત્યાં જ્ઞાન ઉપયોગાત્મક છે, એટલે ત્યાં ઉપયોગ અવલંબે છે દ્રવ્યને, અને એ ઉપયોગ વેદે છે પર્યાયને. પર્યાયમાં આનંદ આદિ જે પરિણામ છે એને એ અનુભવ કરે છે અને અવલંબે છે દ્રવ્યને. પ્રમાણ પડે, હા, પ્રમાણ જ્ઞાન વાળાને જ નહીં પડે. પણ ક્યારેક પ્રમાણનો ઉપયોગ હોય ત્યારે પછી ત્યાં શુદ્ધ નયનો ઉપયોગ છે એમ ઉપચારથી કહેવાય છે, કેમ કે ત્યાં અવલંબન શુદ્ધ નયનું છે, એ અપેક્ષાએ ત્યાં શુદ્ધ નય છે, શુદ્ધ નય પ્રવર્તે છે એમ કહેવામાં આવે છે. એને શુદ્ધ નય પણ કહેવાય છે અને એને શુદ્ધ પ્રમાણ પણ કહેવાય છે. બે એક જ પર્યાયને અપેક્ષાથી નામ દેવામાં આવે છે એમ છે. જરા નયનો વિષય થોડોક જરા ગૂંચવાડા વાળો છે, જો સમજાય નહીં તો, સમજાય તો ગૂંચવાડો ઉકલી જાય એવો છે. જો બરાબર સમજ આવે તો કોઈ ગૂંચવાડો ન રહે, ગૂંચવાડો થતો હોય તો નીકળી જાય એવો છે, અને નહીં તો થોડું અટપટું લાગે. પણ નય પ્રમાણ સહિત હોય છે પછી નય નિર્દોષ છે. વ્યવહાર નયનો ઉપયોગ હોય તો પણ નિર્દોષ છે એમ ગણવામાં આવે છે. એટલે શું કે વ્યવહાર નયના ઉપયોગમાં પર્યાયને જાણવું, પર્યાયમાં રહેલી અશુદ્ધિને જાણવી, રાગ આદિને જાણવું બને છે ને, તો પણ એ જ્ઞાન નિર્દોષ છે. કેમ નિર્દોષ છે? કે પ્રમાણ સહિત પ્રવર્તે છે. એટલે ત્રિકાળી શુદ્ધાત્મા તે હું એવું ત્યારે પણ તેનું પરિણમન ચાલુ ને ચાલુ રહે. જો કોઈ એમ વિચારે, યુગલજીની ચર્ચા યાદ આવે કે જયારે ઉપયોગ પરમાં જાય છે એટલે આખું જ્ઞાન જ પરમાં જાય છે, લબ્ધ આત્માનું રહેતું નથી, તો પ્રમાણ છૂટી જશે. તો તે કાળે પ્રમાણ જ્ઞાન રહ્યું નહીં. પ્રમાણનો અર્થ જ એ છે કે દ્રવ પર્યાયનું યુગપદ જ્ઞાન તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. દ્રવ પર્યાયનું જ્ઞાન બરાબર નહીં. પ્રમાણ અને નય બે જુદા જુદા વિભાગ છે. નય છે એ કોઈ એક અંશને વિષય કરે છે, પ્રમાણ આખાને વિષય કરે છે. લબ્ધાત્મકપણે પણ વિષય કરે ત્યારે આખાને, અને ઉપયોગાત્મકપણે વિષય કરે ત્યારે પણ આખાને. પ્રમાણ નયની પરિભાષા પણ એટલી જ છે કે પદાર્થના કોઈ એક અંશને જાણનારું જ્ઞાન તેને નય જ્ઞાન કહેવામાં આવે છે, અથવા જે જ્ઞાનનું પ્રયોજન પદાર્થના કોઈ પણ એક અવયવને, એક અંશને વિષય કરવાનું પ્રયોજન ધરાવે છે એ જ્ઞાનને નય જ્ઞાન કહેવામાં આવે છે. નય જ્ઞાનની પરિભાષા એટલી છે. પ્રમાણનું જ્ઞાન તો જ્યારથી જ્ઞાન સમ્યક થયું, અવલંબી ગયો, સ્પર્શી ગયો ઉપયોગ દ્રવ્યને, પછી પ્રમાણ જ્ઞાન ફરતું નથી કે છૂટતું. પછી ચાલુ ને ચાલુ રહે છે. એ ક્યારે પ્રમાણ અપ્રમાણપણા ને પામતું નથી. હા, પણ એ નય એટલે નય પોતે જ્ઞાન નો અંશ જ છે, જ્ઞાન નો પર્યાય જ છે. નય કોઈ બીજા ગુણ નો પર્યાય નથી, જ્ઞાન ના પર્યાય ને જ નય કહેવામાં આવે છે. ની નય ટુ લીડ, જે જ્ઞાન આત્મા પ્રત્યે દોરી જાય તે જ્ઞાન ને નય જ્ઞાન કહેવામાં આવે છે. પછી એના ઉપરથી નેતા શબ્દ નીકળ્યો છે, દોરનાર લીડર, એ નય ઉપરથી નીકળ્યો છે. મૂળ ધાતુ ની છે, સંસ્કૃત નો મૂળ ધાતુ છે ની છે. એટલે તો પ્રમાણ ના વિષયમાં બે કથન છે. જેમ ઓપ્ટિમિસ્ટ ને પેસિમિસ્ટ ના વિષયમાં એમ કહેવાય છે કે એક પાણીનો કાચનો ગ્લાસ ભર્યો હોય ત્યારે ઓપ્ટિમિસ્ટ એમ કહે છે કે ગ્લાસ ભરેલો છે. એ અડધા ભરેલા ને જોઈને એમ કે છે, ભરેલા ઉપર છે એ ભરેલો કહેશે, ખાલી ઉપર છે તે ખાલી કહેશે. પણ ખરેખર જુઓ તો અડધો ખાલી છે ને અડધો ભરેલો છે. એમ પ્રમાણ ની અંદર જે નિશ્ચયના ઉપર વજન લઈ જાય છે, શું નિશ્ચયનું અસ્તિત્વ ને જોવે છે, પ્રમાણમાં નિશ્ચય વ્યવહાર બંને થઈને પ્રમાણ છે ને, તો જે નિશ્ચય ને જોવે છે એ એમ કે છે પ્રમાણ પૂજ્ય છે. વ્યવહારના અસ્તિત્વ ને જોઈને એમ કે છે પ્રમાણ પૂજ્ય નથી, કેમ કે નિશ્ચય પૂજ્ય છે. શું નિશ્ચય શુદ્ધ સ્વરૂપ ને નિશ્ચય સ્વરૂપ ને અવલંબતો હોવાથી એને નિશ્ચય નહીં કહ્યો. જ્ઞાનના તે અંશ ને નિશ્ચય એવું નામ શા માટે આપ્યું કે નિશ્ચય સ્વરૂપ ને અવલંબતો હોવાથી તેને નિશ્ચય કહ્યો. નિશ્ચયને અવલંબવું, નિશ્ચય સ્વરૂપને અવલંબવું તે આત્માને હિતકારી હોવાથી, ઉપાદેય હોવાથી પ્રમાણ પૂજ્ય છે, કેમ કે પ્રમાણમાં નિશ્ચય છે. તે પ્રમાણનો એક અંશ વ્યવહારના વિષયને પણ અનુસરતો હોવાથી એ રીતે પ્રમાણને જોઈએ તો પ્રમાણ પૂજ્ય નથી. એમ પ્રમાણ પૂજ્ય છે અને પ્રમાણ પૂજ્ય નથી, એમ બે અપેક્ષા છે શાસ્ત્રમાં, બે અપેક્ષા છે. નય ચક્ર નો વિષય છે, બાઈ ધોલ નું જે મોટું નય ચક્ર છે, પ્રમાણ પૂજ્ય છે એવો વિષય છે. એની આ દલીલો આપી છે કે કેમ કે એમાં નિશ્ચય છે. અધ્યાત્મમાં પ્રમાણ ને પૂજ્ય નથી લેતા, કેમ કે એમાં વ્યવહાર નો અંશ સાથે જ આવે છે. એટલું પણ રૂચતું નથી એને. એકદમ શુદ્ધાત્માના આશ્રયના આલંબનમાં ને અધ્યાત્મના જોરમાં આવવું છે, એને સાથે રહેલું વ્યવહારનું જોડાણ પસંદ નથી, એટલે કહે છે કે પ્રમાણ પૂજ્ય નથી. અમારે તો નિશ્ચય પૂજ્ય છે, પણ નિશ્ચય કદી પ્રમાણ વિના હોતો નથી. એ વાત સાથે સમજણમાં હોય તો ભ્રાંતિ ન થાય, નહીતર એ વિષયની ગડબડ ઉભી રહી જાય. કેમ કે નિશ્ચય કોઈ દિવસ પ્રમાણ વિના હોતો નથી, ને વ્યવહાર એ કદી પ્રમાણ વિના હોતો નથી. એ વાત તો સાથે ને સાથે સમજવી જોઈએ. એ તો હજી શુભ ઉપયોગ છે, પણ અશુભ ઉપયોગમાં પણ અભ્યાસ છે. એ તો શુભોપયોગ છે, શુભ નિમિત્ત સાથે વર્તે છે. અશુભ ઉપયોગ અશુભ નિમિત્ત સાથે વર્તે છે. ઉપયોગ માત્ર એવડું જ જ્ઞાન નથી, જેટલો ઉપયોગ જાય એવડું જ જ્ઞાન નથી, પણ પર્યાય આશ્રિત પરિણમનમાં એવો એક અભ્યાસ હોય છે, એવો એક ખ્યાલ હોય છે કે એકનું જ જ્ઞાન છે. પણ એકનું જ્ઞાન નથી, એટલું જ જ્ઞાન નથી. કોઈ પણ માણસ છળ કરે અને તમારા ઉપયોગને પોતાના રચિત છળ બાજુ દોરી જાય, ત્યારે કોઈ વિચક્ષણ જ્ઞાની હોય, વિચક્ષણ જ્ઞાનવાળો હોય, એ છળ ને સમજી લે, ત્યારે એનો ઉપયોગ જાય તો બીજી બાજુ ધ્યાન બરાબર રહે ને એ છળમાં આવી જાય નહીં. શું બતાવે છે કે જ્ઞાન જેટલો ઉપયોગ જાય છે એટલું નથી, અથવા બીજી રીતે કહીએ તો કે જ્યારે ઉપયોગ શાસ્ત્રનો છે ત્યારે પણ વ્યાપાર આદિ સંબંધીનું તમારું જ્ઞાન નાશ પામ્યું નથી, છે નાશ પામ્યું છે, અભાવ થયો છે એ જ્ઞાનનો. તમે જે વ્યાપારના વિષયની અનેકવિધ પરિસ્થિતિને ઘણી વાતોને જાણો છો, ઘણા બળા વિષયનું તમને જ્ઞાન વર્તે છે. ઘરમાં જો દીકરો તૈયાર કરવાનો હોય તો એને એમ કે તું 2-4 વર્ષ જરા પ્રેક્ટિસ લે, ત્યારે તને સમજાશે કે અમે કેટલું સમજ્યા છીએ આમાં, આ ધંધામાં અમે કેટલું સમજ્યા છીએ. તું 2-4 વર્ષ અમારી બાજુમાં બેસીને પ્રેક્ટિસ કરીશ, બેસીને જોયા કરીશ એમ નહીં, બેસીને પ્રેક્ટિસ કરીશ, તને કામ સોંપશું અમે, તું આ કર, તું આમ વાત કર, તું આ ટેલિફોનમાં વાત કર, તું આની અરે સોદો કરવા જા, તું માલની ડિલિવરી લેવા જા, તું બેંકમાં પૈસા ભરવા જા, તને પ્રેક્ટિસ 2 વર્ષ કરાવશું ત્યારે તને ખબર પડશે કે અમે કેટલું સમજ્યા છે. એટલી સમજણ વાળું જ્ઞાન શાસ્ત્રના ઉપયોગ કાળે નાશ પામી ગયું છે, એ લઘુમાં ગયું છે, એનો ઉપયોગ નથી કરતો, એનો વેપાર ચાલતો નથી. વેપાર એમ ચાલે છે કે પરમાત્મ તત્વ એટલે કેવું તત્વ, શુદ્ધ નહીં એટલે કેવો નહીં, નિશ્ચય નહીં એટલે કેવો કયો નહીં, વ્યવહાર નહીં એટલે કયો નહીં, એમાં બધો વેપાર આવતો નથી. છતાં એનો જ્ઞાનનો અભાવ નથી, એ લબ્ધમાં છે. એ કરવો એમ કહેવાય છે, ઓળખાય તો થાય છે, એટલે તો ઓળખવાની વાત વચમાં આવતી હતી. જવાબ છે એમાં બહુ ગંભીરતા છે, કારણ કે ચર્ચા ચાલી એ જવાબની અંદર ઘણી ગંભીર વાતો હતી. ભલે 10 મિનિટની વાત હતી પણ એમાં ઓળખાણની વાત આવતી હતી, આવતી હતી કે
નહીં?
હા, ઓળખાણ એટલે શું? એ જ્ઞાન ઉપરથી ઓળખાણ થાય છે, જ્ઞાન મુખ્ય ગુણ છે, એ બધી વાત ચાલી ને. જો ઓળખાય તો અભ્યાસ ચાલે છે, ન ઓળખાય તો પહેલા ઓળખવાનો પ્રયાસ કરવો પડે છે. અને ઓળખવા માટે આ ભંગભેદનો વિષય અને સ્વાધ્યાય આદિની પ્રવૃત્તિ છે. જ્યારે એને જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે એક આત્મતત્વને, એક પરમાત્મ તત્વને ઓળખતા બેડો પાર થાય, એટલે કે અનંત અનંત કાળના જન્મ મરણના દુઃખ મટે, અનંત અનંત કાળના સિદ્ધ દશાનું સાદી અનંત સુખ પ્રગટે, ત્યારે એની જિજ્ઞાસા એના સ્વપ્રમાણમાં તૈયાર થવી ઘટે છે. આ તો લાભ નુકસાનનો વિષય છે કે નહીં? એક વેપારની અંદર 5-25 લાખના નફાનો પ્રસંગ આવે તો શું કે તમે શું કહેવા માગો છો? હે, રાતના 12 વાગે પૂછવા જવું હોય તો જાય, કડકડતી ઠંડીમાં. હે, તમે તાર છે હવે કાલે જાશું એમ. હે, ગમે કોઈ ભૂખ તરસ નિંદ્રા અનુકૂળતા પ્રતિકૂળતા બધું એક બાજુ મૂકીને કેટલા પ્રયાસમાં આવે છે, જિજ્ઞાસાના પ્રયાસમાં એટલી હદે આવે ત્યારે એને એ જિજ્ઞાસાના વિષયથી બીજે જવાનો જે વિક્ષેપ છે, આ વિષયને જાણવામાં વિક્ષેપ ન જોઈએ. મુમુક્ષુ જીવને એના પરિણામમાં આત્મ સ્વરૂપને જાણવા માટે બાધાકારક 2 કોઈ મુદ્દા હોય તો મળ અને વિક્ષેપ છે. શું છે? મળ અને વિક્ષેપ. વિક્ષેપ છોડીને ને મળને છોડીને જાણે ત્યારે એને જણાય છે નિર્મળ તત્વ જાણવું છે ને. આ શ્રીમદજીએ બહુ આવી વાતો લીધી છે મળ અને વિક્ષેપની. જી આવે છે તો એ વિક્ષેપ ક્યારે છૂટે છે? એની અત્યંત અત્યંત અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે ત્યારે એને જે આત્મતત્વ જાણવું છે એમાં કોઈ વિક્ષેપ નથી. અને નહીતર એ સ્વાધ્યાયના કાળમાં એને અનેક વિક્ષેપ હોય છે, તો અનુભવ તપાસવો એટલે ખ્યાલ આવશે. વિક્ષેપ એટલે બાધા પડવી, તે એક કાર્ય કરવામાં કાંઈ પણ બાધાની ઉપસ્થિતિ થવી એને વિક્ષેપ કહેવામાં આવે છે. માણસ નથી કહેતા કે રંગમાં ભંગ પડ્યો, વિક્ષેપ પડી ગયો, મનની ચંચળતા, ક્ષોભ પરિણામનો ક્ષોભ, મનની ચંચળતા, ઉપયોગની ચંચળતા છે, વિક્ષેપ છે. એ વિક્ષેપ ક્યારે મટે છે કે ક્યાંય દુનિયામાં કોઈ પદાર્થ ઉપયોગ તો ક્યાંક લાભ માન્યો છે, ત્યાં મફત નથી જતો, કાંઈ ત્યાં ઉપયોગ જાય છે, ત્યાં એને મહત્તા આપી છે, એટલે મહત્તાને વશ ઉપયોગ જાય છે. એ મહત્તા પહેલી વિચારથી બદલાય છે સ્વાધ્યાયના કાળમાં. સ્વાધ્યાયના કાળમાં મૂલ્યાંકન ફરે છે કે આ એક પરમાત્મ તત્વનું જો મને જ્ઞાન થાય, સમજણ થાય, ઓળખાણ થાય, તો અનંત અનંત જન્મ મરણ મટે ને અનંત અનંત સમાધિ સુખ પ્રગટે. એનું મૂલ્ય સમજાય ને એની કિંમત સમજાય તો એ કેટલો ત્યાં એકાગ્ર થાય એની એ જાણવાની જિજ્ઞાસામાં હો હજી તો, કે એને એ તત્વ દેખાડનાર મળે ત્યારે બીજો વિક્ષેપ ન થાય. જેમ કોઈ ત્રાટક કરે ને ટગર ટગર જોવે એવું એ ત્રાટક કરે એના ઉપર લીધું છે ને સમસારમાં. કોઈ જ્ઞાની આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ ઓળખાવે છે ત્યારે એને નહીં સમજનાર ટગર ટગર જોવે છે મેંઢાની જેમ. મેંઢાની ઉપમા એટલે આપે છે કારણ કે અજ્ઞાની છે, પણ એનું જોવું છે એવું છે કે એમાં એ જિજ્ઞાસામાં મટકું મારતો નથી એટલે વિક્ષેપ આવતો નથી, અને પર રસ છૂટે છે ત્યારે એને મળનો ત્યાં જે આડસ છે, મળ અને વિક્ષેપ જે બે બાધા છે, બે નડતર છે, મળ પણ ત્યાં છૂટે છે અને ત્યાં વિક્ષેપ પણ છૂટે છે.
બરોબર.
પણ આટલી કિંમત લઈને સમજવા બેસે ત્યારે, કેટલી કિંમત લઈને એ તત્વની સમજણ વિના વિષયની કેટલી કિંમત લઈને બેસવું જોઈએ એ પહેલી પહેલી સમજવા જેવી વાત છે. એટલે તો શ્રીમદજી એમ લખ્યું છે કે મુમુક્ષુ જીવને ઉપદેશ ક્યારે પરિણમે એ વાત સમજવા યોગ્ય છે. પહેલું તો એ સમજવા યોગ્ય છે કે કઈ ભૂમિકામાં એ ઉભો હોય તો એને ઉપદેશ પરિણામે એને લાગુ પડે, નહીતર જિંદગી કથા સુણી સુણી સૂચ્યાકાન એટલે બહેરાશ આવે અવસ્થા થાય ને એને કઈ જ્ઞાન થવાનો પ્રશ્ન રહેતો, કેમ કે એને કિંમત લઈને સાંભળ્યું નથી. એ વિષયની કેટલી કિંમત છે એ કિંમત લઈને એને સાંભળ્યું યાદ છે. મોડા થાય સ્વાધ્યાયમાં એ ગુરુજીને પસંદ નહોતો. આપણે મોડા થયા ગુરુજીને ખૂબ અણગમો હતો, કેમ કે હવે તમને કિંમત નથી. આવી પરમાત્મ તત્વને દેખાડવાની વાત ચાલે છે ને તમને એની કિંમત નથી, એટલે વ્યાખ્યાનમાં કદી એક મિનિટ પણ મોડું ન થાય એની સાવધાની આપણે રાખીએ છીએ. એનું કારણ એ છે આપણે અહીંયા ક્યારેક ધ્યાન ખેંચીએ છીએ કે ભાઈ સામાન્ય રીતે લોકો મોડા આવે છે એને એ પદ્ધતિમાં તો ક્યારે પણ આ નિમિત્તે લાભ થાય એ પ્રસંગ જ ન આવે, કેમ કે જેની કિંમત લઈને બેસવું છે એની કિંમત ખોઈને એ શરૂઆત કરે છે. પતી ગઈ વાત, એને તો અવિનય કરીને જ બેઠો છે શાસ્ત્રજીનો, અવિનય કરીને જ બેઠો છે એને. એ શાસ્ત્રનું નિમિત્ત એને હિતમાં નિમિત્તરૂપ થાય એ પ્રસંગ જ નથી બનતો. વાત નાની છે પણ એની ગંભીરતા છે. એટલે એ કહે છે કે આ પોતાને પામર 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 માની લીધો છે, એને પોતે સદાય પરમાત્મા છે એમ બેસવું કઠણ પડે છે. કઈ પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિમાં એને આવવાનું છે કે એને પોતાને આના વિના નહીં ચાલે ને આના વિના નહીં ચાલે ને આમ નહીં ફાવે ને આમ ફાવશે. એક નાની નાની બાબતમાં ફાવવું ને નહીં ફાવવું, હાવ પામરતા ને દીનતામાં પીડ્યો છે અને ત્રણ લોકનો નાથ છું એ વાત એ સ્વરૂપ દેખાડવું છે એને કેમ બેસે? આખી પરિસ્થિતિ ક્યાંની ક્યાં પલટો મારવાની છે એને કઠણ પડે છે. તેણે પોતાને સાધારણ પ્રાણી